શુભ નામ, જે નામ સાંભળતાની સાથે, જે નામનું સ્મરણ કરતાની સાથે બધું જ શુભ થાય, જેને શુભકારક કહેવાય. પરમ તત્વ અવધૂત જય મહારાજ, સૌના મનને જેને પોતાના મનથી ભગવદ અભિમુખ થવું છે, ભગવત પરાયણ થવું છે, એને જય મહારાજ અવશ્ય સાચવે છે. આપણે પાંચે શ્લોકની અંદર જય મહારાજના સ્તુતિના એક એક સંબોધનને ખૂબ જ છણાવટથી સમજ્યા અને માણ્યું, જોયું પણ ખરું. જો કલયુગના પાપ તાપને દૂર કરવા વાળા હોય, એ કલિકાલનું સમન કરવા વાળા જય મહારાજ છે. દત્ત સ્વરૂપે પણ પ્રભુ કલયુગ જને ભ્યો વદંતમ સુયોગમ, કલયુગના જે સ્વજનો છે, ધર્મપરાયણ સ્વજનો છે, એનો ઉદ્ધાર કરવા વાળા છે. આપણે નામાનુસાર ની અંદર પણ જય મહારાજના દર્શન કર્યા. પંચક સ્તોત્ર શ્રીમદ પ્રભુ યોગના પાંચ શ્લોક ની અંદર પણ જય મહારાજના ખૂબ દર્શન કર્યા, ખૂબ આનંદ આવ્યો. સત્સંગ દ્વારા જ સાક્ષાત્કાર થઈ શકે છે. એક વાર સત્સંગ દ્વારા મહાત્મા સમજાય, ત્યાર પછી જ એના દર્શનમાં આનંદ આવે. કોઈ પણ તીર્થ, કોઈ પણ કથા, કોઈ પણ સત્સંગ, કોઈ પણ પૂજા અર્ચન, એનું મહાત્મા સમજવામાં આવે ને, ત્યાર પછી જ એનો આનંદ આવે. લગ્નની વિધિ થતી હોય, બ્રાહ્મણ સંસ્કૃતમાં શ્લોકો બોલે જતો હોય, પેલા પરણનારને તો એમાં રસ જ ના હોય, અને બધા કે ઉતાવળ કરો, મોડું થાય જલ્દી કરો, કેમ છે? શાસ્ત્રોક્ત વિધિના શ્લોકો છે, પણ સમજણ પડતી નથી, માટે એમાં રસ નથી. કારણ એને જો સમજવામાં આવે, એનો અર્થ સમજવામાં આવે, તો વિધિ થતી વખતે પણ એટલો જ આનંદ આવે કે આ વિધિ કરવાનો અર્થ શું, આ પ્રમાણે કરવાથી એની શું છે. આ બધી જ એક એક શ્લોકે જો બ્રાહ્મણ લગ્નની વિધિ કરાવતા સમજાવે ને, તો રસ પડે. તો આ જે અર્થ સમજવો, જેને આપણે આગળ જોઈ ગયા છે અર્થાનુસંધાન, શબ્દો તો સાંભળીએ પણ સમજણ ના પડે, પણ અર્થ એનો જયારે આપણી સમક્ષ મૂકવા વધારે થાય, હા અને આ વસ્તુ કઈ, તો ભગવાનના કથાના સત્સંગના, કોઈ મહાપુરુષના, કોઈ તીર્થના, એના પ્રભાવને, એના મહાત્માને સમજીને જાણીએ, ત્યાર પછી એમાં શ્રદ્ધા બેસે. બિનુ શ્રદ્ધા ભગતી નહીં, તે બિનુ દ્રવહી ન રામ. શ્રદ્ધા સિવાય ભક્તિ ન થાય, અને ભક્તિ કર્યા સિવાય ભગવાન આપણી ઉપર પ્રસન્ન થાય જ નહીં. તો હંમેશા શબ્દને સમજીએ, અર્થને સમજીએ, ભાવને સમજીએ, ત્યાર પછી જ સ્વરૂપ સુધી પહોંચી શકાય. તો આપણા આ સત્સંગની અંદર આપણે જય મહારાજને સ્તુતિ દ્વારા અનુભવ્યા, માણ્યા, અને એક એક સ્તુતિની અંદર જે રીતે સંબોધન કરવામાં આવે છે, એ રીતના એવા જય મહારાજના દર્શન કર્યા સત્સંગ દ્વારા. ભગવાનના દર્શન સત્સંગ જ કરાવી શકે. જે સત્સંગના દ્વારમાં પ્રવેશે ને, એને ભગવાનના દર્શન થાય છે. આપણે જે કઈ અહીંયા બેઠા છીએ, શાંતિથી બેઠા છીએ, કઈક સાંભળવા ને સમજવા બેઠા છીએ, એ જે સાંભળવા ને સમજવા બેઠા છીએ એ જે ભાવ જાગ્યો છે ને, એ ભાવ સ્વરૂપે જય મહારાજ આપણામાં આવીને બેસે છે. શાંતિથી સ્થિર બેસવું, મન શાંત કરીને બેસવું, એકાગ્ર થઈને સાંભળવું, એટલે સમજવાનું કે જય મહારાજ આપણામાં પધાર્યા છે, તો જ આપણે આટલું શાંતિથી બેસી શકાય. નહીતર બીજે ક્યાંક બેઠા હોય તો કેટલી બીજી વાતો થાય, કેટલા ઊંચા નીચા થઈએ, કેટલા આગા પાછા થઈએ, હાથ પગે પાછા ઊંચા નીચા કરીએ, પણ અહીંયા તો સ્થિરતાથી, જાણે કોઈ વિદ્યાર્થી શાળામાં બેઠો હોય શાંતિથી, એના કરતા પણ વધારે એકાગ્રતાથી, તે એકાગ્રતા સ્વરૂપે જય મહારાજ આપણામાં પ્રગટ થાય છે. અને કાન દ્વારા જે કઈ જય મહારાજને સાંભળીએ છે ને, એના દ્વારા પણ મનની સ્થિતિ સ્થિર થાય છે. શૃણવતા શ્રદ્ધયા નિત્યમ, હંમેશા શ્રદ્ધાપૂર્વક જે સાંભળે છે. કેટલો સરસ ભાવ છે ભાગવતજીનો છે, શૃણવતા શ્રદ્ધયા નિત્યમ ગુણતશ્ચ સ્વચેષ્ઠિતા. પોતાની જે કોઈ પ્રવૃત્તિ હોય, ગૃહ કાર્ય હોય કે જે કઈ હોય, વ્યવસાય હોય, એ વ્યવસાય કરો, કરતા રહો, પણ એ કરો ત્યારે એની સાથે સાથે તમે જે કઈ કથા સાંભળી છે, જે સત્સંગ સાંભળ્યો છે ને, એને ગુણતશ્ચ, એનું મનન કરો, એનું ચિંતન કરો, એને યાદ કરો. તો આમ શ્રદ્ધાપૂર્વક સાંભળ્યા પછીથી એનો શું ઉપયોગ કરવાનો, અને શ્રદ્ધાપૂર્વક સાંભળ્યું તો તમે એક અડધો કલાક, પણ બાકીના સમયની અંદર સુવાનો સમય બાદ કર્યા પછી જેટલી જાગ્રત અવસ્થા છે એમાં શું કરવાનું, કે જે સાંભળ્યા પછી તો સાંભળવા માટે અડધો કલાકથી તો વધારે મળવાનું નથી, પણ ત્યાર પછીના બાકીના સમયમાંથી જે કઈ વ્યવસાય, જે કઈ પ્રવૃત્તિ, જે કઈ કામકાજ કરતા હોઈએ, કામકાજ તો આત્મકથી કરવાનું છે, આંખથી કરવાનું હોય, મનથી તો ભગવત સ્મરણ થઈ શકે ને. તો કે છે ગુણતસ્ચ સ્વચેષ્ટિતા, આ સત્સંગ જે અહીંયા સાંભળો ને, ઘેર રસોઈ કરતા, કચરા પોતા કરતા, કપડા એ કરતા, ઘરની સફાઈ કરતા, તમે ચિંતન કરો, એને વિચારો, એનું મનન કરો, તો પણ મન પવિત્ર રહેશે. જય મહારાજ નો આવિર્ભાવ કેવી રીતે થાય એ આપણે જોવું છે આપણા હૃદયમાં. શ્રદ્ધયા શૃણવતા ગુણતસ્ત ચેષ્ટિતા સ્વચેષ્ટિતા, તમારી જે પ્રવૃત્તિ હોય પ્રવૃત્તિ કરે રાખો, આટલી બધી છૂટ આપી, પણ ગુણતસ્ત એનું મનન કર્યા કરો, એને વાગોળ્યા કરો. મન નવરું તો બેસી રહેવાનું નથી, કઈ કઈ કરશો તો બીજા વિચારો આવશે, બીજી બીજી વાતો મનમાં આવશે, અને કઈ નહી હોય ને તો બાથરૂમમાં નહાતા નહાતા સિનેમાના ગીતો યાદ આવશે. સાચી વાત છે. એના કરતા કઈ ભગવદ ભજન, ભગવદ સ્મરણ, ચિંતન મનન થયા કરે, અને એમાં પણ એક મસ્તી આવે, એક નશો આવી જાય, જેમ બીજા ગીતોનો નશો આવે ને મનને, એમ સત્સંગનો, એ ભજનનો, એ શ્લોકનો, એ ચોપાઈનો પણ નશો, મસ્તી આવી જાય. તો એને માટે વ્યાસજીએ કહ્યું ગુણતસ્ચ સ્વચેષ્ટિતા, પોતાની જે કઈ પ્રવૃત્તિ હોય અથવા જે કઈ અવકાશ મળે, સમય મળે, તે વખતે એને એને વાગોળો, વાગોળો. ગાય ચરી આવે પેલું જઈને કલાક, પછી બેસીને એક જગ્યાએ બેસી, નિરાંત એક ઠંડકમાં બેસી વાગોળ્યા કરે, આંખ બંધ કરીને વાગોળ્યા કરે, અને પછી એમાંથી શક્તિ થાય, એ પચે. સત્સંગને પણ સાંભળ્યા પછીથી વાગોળો, ગુણતશ્ચ એને વાગોળો, વાગોળો. તો એ જે વાગોળ્યાથી અંદર શક્તિ, ઉર્જા ઉત્પન્ન થશે. સત્સંગને પણ વાગોળશો ને તો સત્સંગમાંથી સાચી સમજણની ઉર્જા, સાચી સમજણની ઉર્જા અંદરથી પેદા થશે. જેમ થર્મલ સ્ટેશનમાં જનરેટર ચાલે ને એમાંથી વીજળી ઉત્પન્ન થાય અને વીજળી બધે જ કામ આપે, એમ આ સત્સંગની ઉર્જા પણ આપણા જીવનના દરેક સ્થળે, દરેક જગ્યાએ, દરેક સમયે, આપણને દરેક પ્રસંગે આપણને કામ લાગવાની જ છે. કારણ કે એનું નામ છે ઉર્જા. ગુણતસ્ત સ્વચેષ્ટિતા. તમારી રીતે એને તમે વાગોળ્યા કરો, પણ બીજું નહીં. જે શ્રદ્ધાથી સાંભળ્યું હોય તે, એનાથી શું મળશે? આનાથી મળશે શું? એ પણ કહ્યું, શરૂઆત કરો. સમય તો લાગશે, પણ બહુ સમય નહીં લાગે. સમય લાગશે, કાલે ના ન અતિ દીર્ઘેણ, સમયથી, પણ થોડાક સમયથી, બહુ નહીં. શું પરિણામ શું મળશે? ભગવાન વિશતે હૃદય, ભગવાન તન અને મનમાં, હૃદયમાં આવીને બેસી જશે. જય મહારાજનું ચિંતન સ્મરણ સ્વયં પરમાત્મા છે. કરો એમનું સ્મરણ ચિંતન. એમનું સ્મરણ ચિંતન કરવાથી એમના જે સદગુણો છે તે આપણામાં આવશે. જે જેને ભજે છે, તામ તથૈવ ભજામ્યહં, હમ જે મને જે રીતે ભજે છે તે રીતે હું એને પ્રાપ્ત થઉં છું. ભગવાને કહ્યું કે ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યા જિનોપી માં, જે મને ભજે છે એ મને પામે છે, મને પામે છે, અને જે ભૂત પ્રેતાદીને ભજે છે, વશ કરે છે, એ ભૂત પ્રેતને પામે છે. તો આપણે જય મહારાજને જો ભજીશું, જય મહારાજને સેવીશું, એમના સત્સંગને સાંભળીશું, તો આપણે પણ જય મહારાજના જેવા જ થઈશું. સંસારથી થાક્યા છો કે નથી થાક્યા? તો ચાલો ફરીના જન્મે મહારાજ જય મહારાજ જેવા બનાવશે. તો કેવું સરસ, ત્યાગી ભજન થશે, સેવા થશે. તો ભગવાન વિશતે હૃદય, ભગવાન સ્વયં હૃદયમાં આવીને બેસશે. કાલેના ન અતિ દીર્ઘેણ, ટૂંક સમયની અંદર. જો આવા જય મહારાજ આપણને મળવાના જ છે, તો આ સત્સંગ એ તો આપણા માટે એક સરસ મજાનો રાજમાર્ગ, રોડ છે, નેશનલ હાઈવે, દોડી જાવ એની ઉપરથી. જય મહારાજ સુધી પહોંચવાનો આ સત્સંગ એક રાજમાર્ગ છે. જરૂર આપણને પહોંચાડશે, પણ થોડોક સમય લાગશે. કાલે ન અતિ દીર્ઘેણ, થોડોક સમય, બહુ નહીં. સત્સંગની અંદર હંમેશા જો આપણે રહીશું ને, તો જય મહારાજ તો આપણા હૃદયમાં આવીને બેસવા વાળા છે. ચૈતન્યમ શિશમતિ, મારા હૃદય કમળમાં આપ જ રહેવા વાળા છો. આવા ભાવો જો આપણા મનની અંદર સ્થિર થશે ને, તો જરૂર જરૂર ચોક્કસ જય મહારાજ પધારીને આપણને સાત્વિકતા આપશે, સંયમ આપશે, સદાચાર આપશે, શાંતિ આપશે. અનુભવ કરો. પણ એ પ્રમાણે આપણી તૈયારી હોય તો સહજતાથી આવશે. તમે સંકલ્પ કરો. અષ્ટાંગ યોગમાં 8 અંગ છે, એમાં એક ધારણા આવે છે. ધારણા એટલે દૃઢ સંકલ્પ, મજબૂત શક્તિવાળો સંકલ્પ કરો કે આ કામ મારે કરવું જ છે. તો થાય છે કે નથી થતું? મનથી દ્રઢ સંકલ્પ કર્યો કે આજે મારે આવું કામ કરવું છે, આ પ્રમાણે કરવું, તો એ થવાનું જ. એમ આપણે જો સત્સંગને મારે સાંભળવો જ છે, એનો દ્રઢ સંકલ્પ કરો, જેને કહેવાય કે ધારણા. અને દ્રઢ ધારણા હશે ને તો અવશ્ય આપણને એ પ્રકારના બધા જ ભાવો સતત પ્રાપ્ત થયા કરશે. દ્રઢ ધારણા કરો કે મારે ધ્યાનમાં બેસવું છે, મનને સ્થિરને શાંત કરવું છે. મન એવું ગાંડું નથી કે એવું મૂર્ખ પણ નથી કે કશું જ ના સમજે ને કશું જ ના માને, પણ આપણે અભ્યાસ કર્યો નથી, ટેવ પાડી નથી. એટલે ક્યાંથી? તમને લેપટોપ ચલાવતા ના આવડતું હોય તો તમે શું કરો? સરસ સાધન હોવા છતાંય આજનો 52,000 નો મોબાઈલ હોય પણ એને અંદરનું કામ આપણને ઉપયોગ કરતા આવડતું જ ના હોય તો શું કશું મળે? તો આપણા પોતાની અંદર આ બધી જ વિદ્યાઓ પડેલી છે, જેમ કોમ્પ્યુટરમાં હોય મોબાઈલમાં હોય, પણ ઉપયોગ કરતા ન આવડે તો આપણા માટે ન કામું. એને તો કામનું છે જે વાપરે. એમ આપણામાં બધી જ શક્તિઓ પડેલી છે પણ એનો ઉપયોગ કરતા નથી આવડતો, અને એને કારણે આપણા પોતાની અંદર દ્રઢ સંકલ્પ આવતો નથી. આપણે એવી ધારણા કરી શકતા, જેમ ખોટા કામ માટે ધારણાઓ કરો છો અને ધારણાઓ તમારી પરિપૂર્ણ થાય, પાપની કુકર્મની ધારણાઓ કરી બેઠા પૂરી થાય ખોટા કામની ખોટા વિચારોની, એમ જો ખોટા વિચારોની ધારણા કરી શકતા હો મજબૂત રીતે, અને એવી ધારણા કરી એ ખોટા કામ તમે પાર પણ પાડતા હો, તો એવો અભ્યાસ સારા કામ માટે કેમ ના થઈ શકે? નેગેટિવ પરથી પોઝિટિવ પર આવી જાવ જોઈએ. આ જો આવડે છે ધારણા, તો આ ધારણા કેમ ના આવે? બસ એટલું સમજો. તો એ ધારણા દ્વારા આપણે સત્સંગને પરિપક્વ બનાવી શકીએ, દ્રઢ કરી શકીએ, અને એ ધારણા વડે આ સત્સંગનો આપણા જીવનમાં પૂરેપૂરો ઉપયોગ થાય જ. ભગવાન વિશતે હૃદય, ભગવાન હૃદયમાં આવીને વસે છે જ, વસશે જ, વિશતે વસશે છે. ભગવાન કઈ એવા નથી કે કોઈનું ના, કોઈની પ્રાર્થના ન સાંભળે. મન આપણું છે, આપણું મન પણ એવું નથી કે આપણી વાત ના સાંભળે. એને આખરે કલ્યાણ તો મનને પણ જોઈએ છે. એટલે જેને કલ્યાણ કરવું હોય, પોતાનું હિત પરમાત્મા સુધી પહોંચવું હોય, કંઈક સાત્વિક, તો મનને ટેવ પાડી. જેમ કોઈ સાધનની આવડત ના હોય તે સાધનને ન ચલાવી શકીએ, પણ જો એને શીખી આવડત ટેવ પાડીશું તો સરસ રીતે પણ અભણમાં અભણ માણસ કાને વરગાડીને કહેશે હેલો, ભલે ન ભણ્યો હોય છતાં એટલું તો આવડશે. તો એમ સત્સંગમાંથી એટલું તો આવડે કે ચલો દ્રઢતાપૂર્વક સમજીને એ પ્રમાણે એમાંથી કંઈક આપણે તૈયાર થઈએ. ખેડૂતે નક્કી કરે કે ઉનાળો આવ્યો, ખેડ ખાતરને હુડ કરવાનો છે, ખાતર ભરવા જાય, હુડ કરી આવે, ખેડી નાખે. પછી નક્કી કરે કે હવે વરસાદ પડે એટલે ફરી એક હાથ મારી અને ઓરી દેવાનું. આ શું છે? ધારણા. અને એને દ્રઢ નિશ્ચય કર્યો એટલે એ ખેતી થવાની, એ ઉગવાની, અને પછીથી એ પાક પણ લઈ આવવાનો. ભગવાન વિશતે હૃદય. રસોઈ કરવા બેસીએ, એવી રસોઈ કરવાની છે, એ ધારણા થઈ ગઈ. સવારે ઉઠીને નહીં તો નિત્ય નિયમ કરીને સીધા રસોડા, રસોઈ કરવાની. રસોઈ સારી સ્વાદિષ્ટ થવી જ જોઈએ, એનું નામ છે ધારણા. અને રસોઈ થઈ જાય છે. એવી રીતે આપણે પણ આપણા જીવનના કોઈ પણ કાર્ય માટે, સફળ થવા માટે સૌથી પહેલા દ્રઢ થવું પડે કે આટલું કામ આટલા વાગતા પહેલા આટલું મારે કરવાનું જ છે. એમ સત્સંગ વડે ભગવદ પ્રાપ્તિ, મનની સ્થિરતા, એકાગ્રતા અને ધારણા કઈ છે એ બધું જ શક્ય છે. જો વ્યવહારના કાર્યની અંદર આપણી ધારણા પરિપૂર્ણ પરિપક્વ થતી હોય, કામ પણ સરસ થતા હોય, યશ પણ મળતો હોય, તો અધ્યાત્મની અંદર એવી ધારણા કરતા આપણે શીખીએ તો મન પણ સ્થિર થશે, અંતર્મુક્તા પણ આવશે, શાંતિ પણ મળશે, આત્માનુસંધાન પણ કરી શકાશે. કે મન તો માનતું જ નથી, સ્થિર રહેતું જ નથી, માળા ફેરવા બેસીએ તો તરત ક્યાંક ને ક્યાંક ભંબા જાય છે. પણ એ બધી આપણી નબળાઈ છે, આપણી ધારણા કમજોર છે, શક્તિહીન છે, મન નબળું છે, મનના વિચાર નબળા છે. એને કારણે જે સત્ય વસ્તુ છે એ તરફ આપણી ઉપેક્ષા, એ તરફ આપણા મનને રસ જ નથી. પણ જ્યાં નકામું છે, વ્યર્થ છે, નશ્વર છે, માત્ર દુઃખમય છે, એના તરફ એટલી બધી આપણી આસક્તિ અને એકાગ્રતા હોય છે કે વારે વારે એને એ તરફ વળીએ છીએ અને એ બાજુ ભોગવીને પાછા ફરીએ છીએ. તો એવી ઉચ્ચ પ્રકારની ધારણાઓ હોય તો આપણું મનોબળ મક્કમ થાય, આપણે એને પ્રાપ્ત કરી જ શકીએ છીએ. જે મહારાજ સુધી પહોંચવું છે, જે મહારાજને ભજવા છે, જે મહારાજના સત્સંગને સાંભળીને જીવનમાં જે કંઈ સારું લાગતું હોય એનો સ્વીકાર કરી લઈને આપણે આપણા જીવનમાં જય મહારાજ સુધી પહોંચીને સત્સંગથી સુખી થવું છે. તો જ આ રીતે નિયમિત આ સમયે આવીને બેસી શકાય, તો જ આ સત્સંગ આપણે માણી શકીએ. એમાં દ્રઢ સંકલ્પ હોય, મનની મજબૂતાઈ કામ લાગે છે. તો આપણા આ સત્સંગને પણ એમ કહ્યું કે કલિયુગ જજને ભ્યો વદંતમ સુયોગમ, તો કલિ દુઃખહારમ પણ કહ્યું, વંદે સદા શ્રી ગુરુ સંતરા, કલિયુગના દુઃખોને દૂર કરવા વાળા છે. તો જે કલિયુગના દુઃખોને દૂર કરનાર છે, તો દત્તાત્રેય અવતારમ કલિયુગ જજને સુયોગમ, કલિયુગના જે ભક્તજનો છે, જે સ્વજનો છે, જે સમર્પિત આશ્રિતો છે, એને પણ સુખ આપવા વાળા છે જે મારા. આ દત્તાત્રેય અવતારમ કહ્યું કે આપ તો સ્વયં ભગવાન છો, પરમાત્મા છો, અને પરમાત્મા જ આપ સ્વયં જય મહારાજના વિગ્રહમાં અહીંયા પધાર્યા છો, બસ આટલો જ ભાવ. અને એની અંદરની શ્રદ્ધા આપણને જય મહારાજ સુધી પહોંચાડીને જય મહારાજ છે પોતાના પરમાત્મા સ્વરૂપ સુધી પહોંચાડી દેશે. પણ સત્સંગને વાગોળો ગાયની માફક, એમાંથી શક્તિ ઉર્જા ઉત્પન્ન કરીએ અને એ જ ઉર્જા આપણા સમસ્ત જીવનને પ્રકાશ આપે, પ્રેરણા આપે, શાંતિ આપે, જીવનની અંદર જે કંઈ અધ્યાત્મ રીતે આપણી જરૂરિયાત છે એ બધી જ પૂરી પાડશે. સાંસારિક ને દુનિયાવી જરૂરિયાતો તો આપણે પોતે પુરુષાર્થ કરીને ભેગી કરી લઈએ છીએ. આ લાવવું છે, પેલું જોઈએ છે, અહીંયા જવું છે, આ જોવું છે, આ ખાવું છે, આ પહેરવું છે, એ બધી જ થઈ શકે. પણ અધ્યાત્મના માર્ગે આપણી જે જરૂરિયાતો છે એ બધી જ જય મહારાજ પૂરી કરશે, સત્સંગ દ્વારા પૂરી થશે. એટલે સત્સંગ એ આપણા સૌને માટે એક આહાર ખોરાક છે. જમ્યા વગર શરીર નબળું પડે, દુબળું થાય, એમ સત્સંગ વિના આપણું મન નબળું બને, આપણું આધ્યાત્મિક બળ તૂટે, ઓછું થાય. અને મનને પણ બળ આપવા માટે કહ્યું, ભજન કરો, ભજન થકી ભબ્બા ભય ટળે, ભજન થકીથી, ભજન કર્યાથી જ આ જીવનની બધી જ બીક ભાગી જશે. જો ભજનથી ભય ટળતો હોય, મહાપુરુષો આપણને નોબતના નગારા વગાડીને કહેતા જો જુઓ જુઓ, કેમ નગારા વગાડીને? જેમ નગારા વગાડીને કહે છે ને, જો અમે પરણ્યા 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 પરણ્યા, અમે પરણવા નીકળ્યા છીએ, જુઓ નગારા વગાડીને નીકળ્યા છીએ, એમને નથી નીકળ્યા. એમ ભજનથી પણ, ઢોલ વગાડીને ભજન કરવાના કામ. બબ્બા ભજન થકી ભય ટળે, નિશ્ચય કાળ કરાળ ન ગળે. એ દ્રઢ નિશ્ચય હોય, આપણી દ્રઢતા પણ, આપણો નિશ્ચય પણ, જે કરવાની ભજનથી જ ભય ટળશે. તો એ સત્સંગ, એ ભજન આપણા મનના માટે એક ઉત્તમમાં ઉત્તમ આહાર છે. સત્સંગ ભોજન છે, શરીરનું ભોજન રોટલા અને મનનું ભોજન ભોજન સત્સંગ, બંનેને સાચવવાના છે. શરીરે સાચવવાનું છે, મને સાચવવાનું છે. તો આમ સત્સંગ એ આપણા સૌના જીવનનો એક આહાર બની જાય. આહાર એક દિવસ પણ જો ભૂખ્યા રહીએ ને તો વિના ચાલે. ઉપવાસ કરીએ એ તો ભગવાનના ભજન માટે છે, પણ ઉપવાસ વગર ખાવાનું ના મળે તો કેવા થાકી જઈએ, કેવા કંટાળી જઈએ, કેવા ગુસ્સે થઈએ. તો સત્સંગ એ તો નિત્યનો આહાર છે, આપણા સૌના જીવનને તૃપ્ત કરનાર છે. ઉદર પૂર્તિ માટે અનાજ અને મનની શાંત સ્થિરતા અને નિષ્ઠા અંતર્મુક્તા માટે સત્સંગ જરૂર છે. મેલું રે મન સત્સંગે ધોજો. સત્સંગ એ તો બળ છે, શક્તિ છે, આહાર છે. આપણે સૌ એ આહારને લઈએ, જય મહારાજના શરણે રહીએ, જય મહારાજને રોજ રોજ વંદન કરીએ. વંદે સદા.